તારીખ 1/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 495 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 287 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
અથવા અસ્તિત્વ પદાર્થ છું, શાશ્વત હોવા પણ એ તારો સ્વભાવ અને તારું સ્વરૂપ છે. એવા અસ્તિત્વને પોતાને હૈયાથી ન છોડવું, એટલે એનું ભાન ન ભૂલવું. સત એટલે હૈયાત વિદ્યમાન મોજુદ પદાર્થ, તારી હૈયાતીને તારે ભૂલવા જેવી નથી, છોડવા જેવી નથી. જો પોતાની હૈયાતીને ભૂલ્યો તો તારો સત જશે, એટલે તારો સન્માર્ગ છે એ છૂટી જશે. અહીંયા સત એટલે બીજું સત એટલે સન્માર્ગ. હૈયાતીને ભૂલવાથી સન્માર્ગ છૂટી જાય છે. તો હૈયાતીને સંભાળવાથી સન્માર્ગની પ્રાપ્તિ હોય છે, થાય છે.
આત્મા હૈયાતીઓ જે આત્મા એને આત્મ બુદ્ધિએ શરીર તે હું પણાની બુદ્ધિએ આત્માને એ ભૂલી ગયો છે. તેથી શરીરનું શરીરને કાંઈ પણ પ્રતિકૂળ થવાથી મારી પ્રતિકૂળતા છે, થોડી પણ વેદના થવાથી શરીરની વેદના એ મારી વેદના છે, એવો શરીરમાં હુંપણાનો અનુભવ એ આત્માને ભૂલાવનારો અનુભવ છે. બરાબર, આત્માની હૈયાતીને ભૂલાવનાર ને હૈયાતીને ભૂલાવનાર છે. શરીર જો તાળું હોય તો શરીર ક્યારે મરવું થવું જોઈએ? હું તો ચૈતન્ય છો, આત્મા પણ ચૈતન્ય છો, તો શરીર પણ ચૈતન્ય સ્વરૂપે રહેવું જોઈએ. પણ એ ક્યારે શરીર ચૈતન્ય રૂપે નથી, જીવના સંયોગમાં છે. અને જીવ તો શરીર કહેવાય છે ત્યારે પણ એ તો જડ જ છે, ત્યારે જ મળ્યું છે ત્યારે, એટલે અત્યારે જ પણ શરીર તો મળ્યું જ છે. કોઈ એના અંગ પાંગ કાપીને જુદા મૂકે તો કઈ એમાં જીવ રહેવો જોઈએ ને? એ છૂટું પાડીને દેખાડી શકાય છે ત્યારે, સાથું સાથે છે ત્યારે પણ જળ સ્વરૂપે છે. દૂધમાં પાણી રેડ્યું હોય ત્યારે પાણી રૂપે છે, પાણી ને દૂધ દૂધ રૂપે છે. દૂધ પાણી થતું નથી ને પાણી દૂધ થતું નથી, પાણીના પરમાણુ દૂધ રૂપે પલટાતા નથી ને દૂધના પરમાણુ પાણી રૂપે પલટાતા નથી. પણ એવું સંયોગનું મિશ્રણ પણ દેખાય છે, નજીક પણ દેખાય છે કે જાણે એકબીજામાં ભળી ગયા છે પણ ખરેખર ભળેલા નથી. શરીરને આત્માનું સમજાય, જો એનું જુદું અસ્તિત્વ વેદવામાં આવે તો આત્મા પોતે જાણનાર વેદનાર સ્વભાવે છે. શરીરમાં જાણવું વેદવું નથી, બેના સ્વભાવ તદ્દન જુદા જુદા છે. જળ અને ચૈતન્યના સ્વભાવ જુદા જુદા છે, એને સ્વભાવની દ્રષ્ટિમાંથી સ્વભાવની દ્રષ્ટિએથી જોવામાં આવે તો જુદે જુદા અનુભવ ગોચર થાય એવું બને છે. અને જુદાને જુદા અનુભવ ગોચર કરવા એ સત્ય છે. જુદા હોવા છતાં એને જુદા અનુભવ ગોચર નહીં કરવા તે અસત્યનો અનુભવ છે. એમ કહે છે કે તું સત્યને છોડીશ નહીં. લૌકિક અર્થ પ્રમાણે કહીએ તો તું સત્યને છોડીશ નહીં. એમ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. તત્વાર સૂત્રનું આ સૂત્ર છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. ઉત્પાદ વ્યય અને ધ્રુવ સહિત સત છે. સત એટલે હૈયાતિ, સત એટલે અસ્તિત્વ. આત્માના અસ્તિત્વમાં ઉત્પાદ છે, વ્યય છે અને ધ્રુવ છે. આમ તો શાસ્ત્ર પરિભાષા છે, પણ ઉત્પાદ એટલે કોઈ પણ અવસ્થાનું ઉપજવું છે, કોઈક અવસ્થાનો નાશ થવો છે અને વસ્તુ પણ કાયમ રહેવાપણું છે. અથવા આત્મા નામનો પદાર્થ, જીવ નામનો પદાર્થ કાયમ ટકી રહ્યો છે, પલટતો પલટતો ટકી રહ્યો છે, અવસ્થાએ પલટતો પલટતો ટકી રહ્યો છે. પલટે છે ત્યારે જૂની અવસ્થા નાશ થાય છે અને નવી અવસ્થાનું ઉપજવું થાય છે, એને ઉત્પાદ કહે છે. જૂની અવસ્થા નાશ થાય છે એને વ્યય કહે છે, અને પદાર્થ કાયમ રહે છે એને ધ્રુવ કહેવામાં આવે છે. આત્માનું જે અસ્તિત્વ છે એ આવા ત્રણ ભંગવાળું છે. અભંગ એવા પદાર્થમાં આવા ત્રણ ભંગ છે. અભંગ એટલે કાયમ નહીં ભાંગતો એવો, શાશ્વત રહેતો એવો જે પદાર્થ આત્મા, એમાં આવા ત્રણ ભંગ ભેદ છે. એની અવસ્થા કાયમ બદલ્યા કરે છે અને છતાં પોતે કાયમ રહે છે. પદાર્થ પણ ક્યારેય પણ એ ફરતો નથી. જેમ સોનું છે એ સોના પણ કાયમ રહે છે, અને નવા નવા ઘાટ એના બદલાય છે ત્યારે જૂનો ઘાટ ભાંગીને નવો ઘાટ કરવામાં આવે છે. જૂનો રહે ને નવો થાય, જૂનો નાશ પામે નવો ઘાટ થાય, ને સોનું કાયમ રહે. ચાર તોલાનો દાગીનો હોય, એનો ઘાટ બદલાય તો એ ચાર તોલા જ રહે છે, તે ઓછું ઓછું થઈ જાય છે, એટલું ને એટલું રહે છે. એમ આત્મા આત્મા રૂપે રહે છે અને એની અવસ્થા બદલાતી જાય છે. સ્થૂળ અવસ્થાનો વિચાર કરીએ તો અત્યારે મનુષ્ય પણ છે. આ બીજા પશુ પક્ષી જીવ જીવાત દેખાય છે એ બધાને ઢોર અથવા તિર્યંચ કહેવામાં આવે છે. તો એ જીવોની એવી અવસ્થા છે, દેવ ને નારકે અહીંયા દેખાતા નથી. ચાર ગતિમાં બે ગતિ તો ઇન્દ્રિય જ્ઞાન થી નજરે જોવામાં આવે છે. અથવા એક જ જીવની બાળ, યુવાન અને વૃદ્ધ અવસ્થા જોવામાં આવે છે, કે આ બાળક હતો, પછી યુવાન થયો, પછી વૃદ્ધ થયો. તો એક અવસ્થાનો નાશ થવો, બીજી અવસ્થાનું ઉત્પન્ન થવું, અને તેના તે જીવનું સદાય રહેવું, એને ઉત્પાદી ધ્રુવયુક્તમ સત કહેવામાં આવે છે. સત એટલે અહિયાતી ધરાવનાર તત્વ પદાર્થ. પદાર્થનું વિજ્ઞાન છે. દરેક પર્યાયનો ઉત્પાદ હોવાથી સત છે, અને એ ત્રણેય ત્રણેય સતના જ અંગ હોવાથી તે સત છે. હયાતી ધરાવનાર પદાર્થના અંગ હોવાથી ત્રણેય સત છે. એમાં પ્રત્યેક પર્યાય છે, પ્રત્યેક અવસ્થા છે, તેનું ઉત્પન્ન થવું થાય છે, તે પણ પોતાથી સત છે. તે છે, હયાતી ધરાવે છે, ઉત્પન્ન થનાર અવસ્થા હયાતી ધરાવે છે. અને કોનાથી હૈયાતી ધરાવે છે કે પોતાથી હૈયાતી ધરાવે છે. ખાસ વાત તો એ કહેવાય છે કે કે પોતાથી હૈયાતી ધરાવે છે એટલે કે બીજાથી એની હૈયાતી નથી.
બરાબર.
એટલે કે દરેક અવસ્થાની ઉત્પત્તિ પોતાથી થાય છે, કોઈ પણ અવસ્થાની ઉત્પત્તિ બીજાથી થતી નથી. કેમ કે પોતે સત છે, પોતે સતનું અંગ છે, તેથી પોતે સત છે. અને પોતે સત હોવાથી કોઈથી તે સત છે એમ છે એમ અસ્થિ નાસ્તી કરી. દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી છે, તેથી તારી અવસ્થા કોઈએ બગાડી કે તારી અવસ્થા કોઈએ સુધારી એ વાત રહેતી
નથી.
તેમ બીજાની અવસ્થા હું બગાડું, બીજાનું બૂરું હું કરું, અને બીજાને હું સુધારું, બીજાનું ભલું હું કરું એ વાત પણ તારે રહેતી
નથી.
એટલે કે તારે બીજાની સાથે રાગ દ્વેષ કરવાના રહેતા
નથી.
આમ વિતરાગતા નીકળે છે. દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી સત છે એવું જે જ્ઞાન, તે વિતરાગતાને ઉત્પન્ન કરનારું જ્ઞાન છે. કે જો દરેક અવસ્થા સત છે, પોતા દરેક અવસ્થાનું ઉત્પન્ન થવું પોતાથી છે, તો પછી એને ક્યાંય રાગ દ્વેષ કરવાનો પ્રસંગ રહેતો નથી. આમ છે. કોઈ બીજાથી બગડતું નથી ને કોઈ બીજાથી સુધરતું નથી. અથવા કોઈ કોઈને બગાડી, કોઈનું બગાડી શકતો નથી ને કોઈ કોઈને સુધારી શકતો નથી. અશક્ય છે. કેમ કે જગતમાં દરેક આત્માઓ અને દરેક પરમાણુ હૈયાતી ધરાવનાર સત છે, અને એ દરેકની અવસ્થા થવી બદલવી અને એનું રહેવું એ પણ બિલકુલ સ્વતંત્ર છે. એને સ્વતંત્ર અસ્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ કહેવામાં આવે છે. કે એની હૈયાતી એ છે એ બિલકુલ સ્વતંત્ર છે, એમાં કોઈની ઘાંડમેલ ચાલે એવું નથી, કોઈ ફેરફાર કરી નાખે એવું નથી. અનેક કાર્યો કરતા તો જોવામાં આવે છે. જીવ શરીરના કાર્યો કરે છે, અથવા જીવ બીજાના કાર્યો કરે છે, ઘરના કાર્યો થાય છે, વેપાર ધંધો વ્યવસાયના કાર્યો થાય છે, એવું બધું થાય છે એમ તો દેખાય છે, પણ સાથે બીજો કોઈ કરે છે એમ જે દેખાય છે એ દ્રષ્ટિની ભૂલ છે. જેમ દ્રષ્ટિની ભૂલ થાય ત્યારે પાણી ન હોય તો ત્યાં ઝાંઝવાનું જળ દેખાય, એક પાણીનો છાંટો ન હોય ત્યાં સરોવર હિલેવા લેતું દેખાય, કેવડી મોટી ભૂલ છે. છતાં ત્યાં કાંઈ છે એમ દ્રષ્ટિ ભૂલથી એમ દેખાય છે કે જીવ બીજાના અને શરીરના કાર્યો કરે છે, અને એ રીતે જળ ચેતનના કાર્યો કરતા હોવાનો જીવને ભ્રમ થાય છે, અને એ ભ્રમણાને લઈને જીવ બધા કાર્યો કરવાનું માનીને સ્વીકારીને અનેક કાર્યો કરવાનો પ્રયાસ કરે છે, છતાં એ વસ્તુની પરિસ્થિતિમાં એમ બની શકતું નથી. જો દવા રાહત આપે તો ક્યારેય કોઈ ડાક્ટર એમ ન કહે કે હવે આ દવા કામ કરતી નથી, પણ એવું કહેતા જોવામાં આવે છે, પ્રસિદ્ધપણે સાંભળતા જોવામાં આવે છે કે હવે દવા કામ કરતી નથી.
કરવી જોઈએ
તો ક્યારે કામ કરે અને ક્યારે કામ ન કરે એનો અર્થ શું? શોધ તો એવી થઈ છે કે આના ઉપર આને કામ કરવું જ જોઈએ, અને છતાં કામ નથી કરતી એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. બે માંથી સાચું શું? કે ખરેખર તો સરખી અવસ્થા થાય, બે પદાર્થમાં મેળવાળી અવસ્થા થાય એને સદ્રસ્ત અવસ્થા કહે છે. ત્યારે આને આનું કામ કર્યું એમ આરોપ કરવામાં આવે છે. પણ ન થાય ત્યારે કામ કરતી નથી એમ કહેવામાં આવે છે, એવો આરોપ લાગુ નથી પડતો. પણ ખરેખર કોઈ પરમાણુ કોઈ પરમાણુનું કામ કરતું નથી ને કોઈ જીવ કોઈ જીવનું કામ કરતું નથી. કેમ કે પ્રત્યેક સત છે, પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર સત છે. પોતાની અવસ્થાને પોતે કરે એવી પોતામાં શક્તિ રહેલી છે અને એ શક્તિ પ્રતિ સમય કાર્યાન્વિત છે, કાર્ય કરી જ રહી છે. ક્યારે કોઈ પદાર્થની શક્તિઓ પોતાની અવસ્થા રૂપ કાર્ય કરવામાં ન કાર્ય કરવામાં ન હોય એવું ક્યારે કોઈ પદાર્થને વિશે બનતું નથી. જો એ શક્તિઓ પોતાની અવસ્થા કરે છે તો પછી બીજાએ શું કર્યું, અને બીજાએ કાંઈક કર્યું તો એ શક્તિઓએ ત્યારે શું કર્યું, એ રીતે કોઈ અવ્યવસ્થા હોય શકે નહીં. એવી અવ્યવસ્થા ક્યાંય હોય શકે નહીં, એ બધી અવ્યવસ્થા છે. દરેક પદાર્થ પોતાની અનંત શક્તિઓથી ભરપૂર છે અને એ પોતાની શક્તિઓ સદાય કાર્ય કરી જ રહી છે. એને કાર્ય કરતી રોકી શકાય એવું કદી થઈ શકતું નથી, બની શકતું નથી. કયો પરમાણુ બદલ્યા વગરનો ક્યારે છે? શરીરના અનંત રજકણો છે એ પ્રતિ સમય કાર્યાન્વિત છે, પરિણવા જ કરે છે, બદલ્યા જ કરે છે. આ મકાનના અનંત પરમાણુઓ છે એ પ્રતિ સમય પરિણવા જ કરે છે. જૂનું થયું એમ કે છે કે કોઈ એવો જગતમાં પરમાણુ નથી ને કોઈ જગતમાં એવો જીવ નથી કે જે સ્વયં પરિણમતો ન હોય. આ જીવમાં પરિણામ થાય છે વિચારથી, ખ્યાલમાં આવે છે પહેલા આવો વિચાર આવ્યો, પછી આવો વિચાર આવ્યો, પછી આવો વિચાર આવ્યો. એ પરિણામ આપોઆપ થાય છે કે કોઈ કરાવે છે તો થાય છે? પોતાના અનુભવને તપાસે તો આપોઆપ થઈ જ રહ્યા છે. આપોઆપ એવી રીતે થઈ રહ્યા છે કે એને થતા રોકવા હોય તો પણ રોકી શકાય એવી પરિસ્થિતિ નથી. પછી કરવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? રોકી નથી શકાતા પછી કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? કોઈ એમ કહે કે મારે વૃદ્ધ નથી થવું, ચાલશે? યુવાન જ રહેવું છે કે એવું બની શકતું નથી. અવસ્થાનું પલટવું એ રોકી ન શકાય એવી ચીજ છે. તો પછી એ અવસ્થા સ્વયં થતી રોકાતી નથી, તો સ્વયં થતીને હું કરું છું. એ તો જેમ કોઈ બાળક ચાલતી ગાડીમાં બેસીને બારીને ધક્કો મારે ને એમ કહે કે મેં ગાડી ચલાવી, બારી પાસે બેસીને પછી ધક્કો મારે,
ધક્કો મારે
બારીને, ને ગાડી ચાલતી હોય ને એમ ગણે કે આ તો મેં ધક્કો માર્યો ને એટલે ગાડી ચાલી, તે ચલાવી હોય તો રાખું ભી તું, એ તો બની શકતો નથી. એમ ચાલતી અવસ્થાઓ પોતાની અને બીજા પદાર્થોની ચાલતી અવસ્થાઓને હું કરું છું, એમ ચાલતી ગાડીને જાણે હું ધક્કો મારું છું, એવું એ બાળકવત કલ્પના કરે છે. એ અજ્ઞાનીને બાળક કહ્યા છે. જ્ઞાનીઓએ એ બાળકો છે, જેમ બાળકો સમજતા નથી એમ આ પણ એ રીતે સમજતો નથી. અહીંયા તો ત્યાં સુધી વાત લીધી છે કે દરેક પર્યાય, પર્યાય એટલે અવસ્થા, દરેક પર્યાયનો ઉત્પાદ પોતાથી સત છે. એ સત પર્યાયને આડી અવળી કરીશ નહીં, એટલે કે એના સમયમાં ઉત્પન્ન થાય છે, પહેલા પછી ક્યારે એમાં ફેરફાર પણ કરી શકાતો નથી. કરીશ નહીં એટલે કરવાનો અભિપ્રાય રાખીશ નહીં. કરીશ નહીં એટલે કરી શકે છે ને તું કરીશ નહીં એમ નહીં, પણ કરી શકતો જ નથી માટે કરવાનો અભિપ્રાય અને કરવાનો પ્રયાસ કરીશ નહીં, જો ફેરફાર કરવાનો પ્રયાસ કરીશ તો તને દુઃખ ને આકુલતા થશે, પણ અવસ્થા કોઈ આડીવળી થશે નહીં. જેમ કોઈ પર્વત ને હલાવવાની મહેનત કરે ને પર્વત હલે નહીં કેમ કે અડગ છે, તો એ હલાવવાનો પરિશ્રમ કરે એમાં વ્યર્થ દુઃખી થાય, આકુલતા થાય, બીજું કાંઈ થાય નહીં. અથવા અશક્યને શક્ય કરવા મથે તો તે વ્યર્થકારીની આકુલતા સિવાય બીજું કાંઈ થાય નહીં. એમ આ જીવને દુઃખ થવાનું કારણ આટલું છે કે એ પોતાની અને બીજાની પોતાના મનમાંની અવસ્થા કરવા માંગે છે. આખા જગતના પદાર્થોને એ પોતાની રીતે ઠીક કરવા માંગે છે. એક પણ રજકણની અવસ્થા નથી કરી શકતો, એક બીજા જીવની અવસ્થા પોતાની ઈચ્છા પ્રમાણે નથી કરી શકતો, અને એના અભિપ્રાયમાં અનંત પદાર્થોને પોતાની ઈચ્છાને અનુકૂળ પરિણમાવવાની એનો જે પ્રયત્ન છે એ અનંતી આકુલતાને ઉપજાવનારો છે. એટલે એને ક્યાંય સુખ નથી અને એ દુખી દુખી ને દુખી થઈ ગયો. પૈસા વાળા લોકો સુખી કહે છે કે પૈસા વાળા લોકો સુખી છે, અમારે ફલાણા ભાઈ સુખી છે, અમે સુખી છીએ, કેમ છે કે જેટલા કોઈ બીજા પદાર્થોની અવસ્થાને સરખી કરવા માગે છે તે ચાહે નિર્ધન હોય કે શ્રીમંત હોય એ બધા આકુળતામાં શેકાઈ રહેલા દુખી જીવો. અને જે પદાર્થનું સાચું જ્ઞાન કરીને કોઈ પણ અવસ્થાને આડી અવળી કરવાનો અભિપ્રાય રાખતા નથી, એના પરિણામમાં એક પદાર્થના સ્વરૂપમાં સ્વરૂપ જ્ઞાનને અનુસરીને ઉત્પન્ન થયેલી શાંતિ છે એ ઉપશાંત થયો છે એને ખરેખર સુખ છે, એને દુઃખનો અભાવ છે ને એને સુખ થાય છે. આમ પદાર્થનું જ્ઞાન સુખનું કારણ છે અને પદાર્થનું અજ્ઞાન તે દુઃખનું કારણ છે, બીજું કાંઈ નથી. આ સુખ દુઃખના કારણનો ચોખ્ખે ચોખ્ખો હિસાબ કિતાબ છે. હવે કોઈ પણ જીવને, મને કે બીજાને, કોઈ પણ જીવને દુઃખ છે એનું કારણ શું? કે પદાર્થ જેમ છે, જીવો છે તે રીતે તેને સ્વીકારવાને બદલે જ્યારે આડો સ્વીકારે છે, અન્યથા કલ્પનાયુક્ત સ્વીકારે છે, ત્યારે એને દુઃખ થયા વિના રહેતો નથી. આમ પદાર્થના જ્ઞાનને અને સુખ દુઃખના પ્રશ્નને સંબંધ રહેલો છે. મિત્ર કોઈ એમ કહે કે આવી બધી માથાફોડ હું કરવા કરવી, આવડી પદાર્થ સત છે ને એની અવસ્થા સત છે ને આડીવળી થાય ને, પણ એનું ધર્મમાં શું કામ છે? ધર્મ કરાવવો હોય તો તમે કાંઈક પૂજા કરવાનું કયો, કાંઈક ઉપવાસ કરવાનું કયો, કાંઈક જપતપ કરવાનું કયો, કાંઈક જાત્રા કરવાનું કહી દો, દયાદાન પાળવાનું કહી દો, તો કાંઈક ધર્મ થાય? કે એ ધર્મ તો છે જ નહીં. જિનેન્દ્રદેવના માર્ગમાં એને તો ધર્મ જ કયો નથી. ઠીક, આ લોકો બધા કરે છે ને માને છે ને, કે કરે છે ને માને છે એને ખબર નથી. આમ છે એ ધર્મ નથી, પણ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. વસ્તુ સ્વભાવો ધર્મો એવું સૂત્ર સિદ્ધાંત છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મામાં જ્ઞાન ને શાંતિ સુખ આનંદ આદિ ધર્મ છે, સ્વભાવ છે, એ એનો ધર્મ છે. જો એ પદાર્થનું જ્ઞાન કરીને જ્ઞાનને સુખરૂપે પરિણમે તો એ ધર્મમાં છે, અને એવું જ્ઞાન કરીને સુખરૂપે ન પરિણમે પણ વિપરીત જ્ઞાન કરીને દુઃખરૂપે પરિણમે તો એ અધર્મ છે. આમ ધર્મ ને અધર્મ છે.
વાહ,
એ પાણીનો ધર્મ કહેવાય. કેમ કે જો પાણીને ઊંડું કરીને એક બાજુ મૂકી દો, આપોઆપ ઠરવા લાગશે. કેમ, શું કરવા આપોઆપ ઠરે છે? એને એને ઠારવા માટે કેમ બીજું કઈ પ્રક્રિયામાં લાવવું પડતું નથી? આપોઆપ ઠરે છે કેમ કે એનો સ્વધર્મ છે. એ પાણીને એક પદાર્થ ગણીને દ્રષ્ટાંત લઈએ છીએ. ખરેખર પાણી એ કોઈ એક પદાર્થ નથી, એટલે એ કોઈ એલિમેન્ટ નથી, તત્વ નથી, પણ એ તો એક સંયોગ, એક અવસ્થા છે, પરમાણુની એક વિકૃત અવસ્થા છે, અનેક પરમાણુની. અહીંયા એમ કે થયું તો વિચાર થશે કે તો આત્મામાં આપોઆપ જ્ઞાનને સુખ થવું જોઈએ કે હા, જો તું અન્યથા વિપરીત પરિણામ છોડી દે તો આપોઆપ થાય એવું કર્મ પડે એવું નથી, એને સહજ કહેવામાં આવે છે. વસ્તુ સહજ છે ને વસ્તુનો સ્વધર્મ છે એ પણ સહજ જ છે. શું કહ્યું કે એ સત્પર્યાયને આદિ અવળી કરીશને, એટલે કે કોઈ પણ પર્યાય જે પોતાથી હૈયાતી ધરાવે છે અને પોતાના સ્વકાળે હૈયાતી ધરાવે છે, એમાં ફેરફાર કરવાની બુદ્ધિ એ અજ્ઞાન છે અને દુઃખનું કારણ છે. પણ જરૂરિયાત હોય એનું શું કરવું? જરૂરિયાતનું શું કરવું? સવાલ આ ઉભો થાય છે કે તને શેની જરૂરિયાત છે એની પણ તને ચોખ્ખી ખબર નથી. જેમ બાળક ઘડીકમાં એક રમકડાથી રમીને ફેંકી દે, એ જયારે ફેંકી નહોતું લીધું ત્યારે એને છોડતો નતો, એનાથી એના હાથમાંથી લ્યો તો પણ કજ્યો, અને જયારે ઘા કરે ત્યારે વળી બીજું પકડે, વળી એ ઘા કરીને બીજાથી રમે, આમ કરે છે. તો એને ખરેખર કયું રમકડું જોઈએ છે એને ખબર નથી. એ બાળકને ખબર નથી કે મારે ખરેખર કયું રમકડું જોઈએ છે. એમ આને ઘડીક સુવા જોઈએ છે, ઘડી બેસવા જોઈએ છે, ઘડી ખાવા જોઈએ છે, કાંઈ ને કાંઈ કાંઈ એને પ્રવૃત્તિ જોઈએ છીએ. જોઈએ છીએ છોડે છે, જોઈએ છીએ પાછો છોડે છે, જોઈએ છીએ પાછો છોડે છે. ખરેખર એને શું જોઈએ છે એની એને ખબર નથી. એને અહીંયા એમ કહે છે કે તારે સુખ જોઈએ છે.
સુખ
કેવું સુખ જોઈએ છે કે નિરાકુર સુખ જોઈએ છે? ના પાડી શકશે નહીં. નાની એને સાચી વાત બતાવે તો એમાં એ ના ન કહી શકે એવી વાસ્તવિકતા છે. કેમ કે જ્ઞાન છે, જ્ઞાન તો વાસ્તવિકતાની સાથે સંબંધ ધરાવે છે, કલ્પનાની સાથે નહીં. તારે સુખ જોઈએ છે કે હા, આપ બધું કરતા કે કોઈ પણ કાર્ય કરતા કે હા સુખ જ જોઈએ છે? તો કેવું સુખ જોઈએ છીએ? જેમાં આકુરતા હોય એવું સુખ જોઈએ છે કે નિરાકુર સુખ જોઈએ છે?
નિરાકુર સુખ.
કે આકુરતા હોય એને તો સુખ જ કહેવાય
નહીં,
નિરાકુર સુખ જોઈએ છે. કેટલું જોઈએ છે નિરાકુર સુખ? તો કે પૂરેપૂરું જોઈએ છે. ક્યારે જોઈએ છે? કે સદાય જોઈએ. તો કહે છે કે એ વિષયમાં તારે વાસ્તવિકતા જોવી પડશે, વાસ્તવિકતા સમજવી પડશે. એવો સુખ સ્વભાવ, કાયમી સુખ સ્વભાવ તારા આત્મામાં રહેલો છે. તારું કાયમી સુખ, નિરાકુર સુખ તારા આત્મામાં રહેલું છે, એવો તારો આત્માનો સ્વભાવ છે. એને છોડીને તારું સુખ બહારમાંથી મેળવવા જતા કદી તને કે કોઈને સુખ મળવાનું બન્યું નથી, બનતું નથી, અને ભવિષ્યમાં ક્યારે બનવાનું
નથી.
આ સ્થિતિ છે. શ્રીમદજીના વચનો છે. હવે જીવ તમે ખરો કહું છું, સુખ આત્મામાં છે અને તે આત્મામાંથી મળશે. હે જીવ તું ભ્રમામાં એટલે તારી ભ્રમણાનો નાશ થાવ. તને ભ્રમણા ન હો કે તારું સુખ તને ક્યાંય બહારથી બીજેથી મળશે. જે જળ પદાર્થો જે જળ રચકણો સુખથી રહી છે એમાંથી સુખ આવવાનો ક્યારે બનશે? કેટલી મહેનત કરવાથી બનશે? જેમ રેતી માંથી અનંત કાળે તેલ નીકળે નહીં,
અશક્ય.
તલના દાણા જેવી રીતિ હોય ભોગાવાની, એને ઘાણીમાં નાખે તો તેલ નીકળે જ ન
નીકળે,
બહુ મહેનત કરે તો. રેતી માંથી તેલ નીકળવું અશક્ય છે એમ જળ રજકણ માંથી સુખ નીકળવું
અશક્ય છે,
અશક્ય છે. આવું જ્ઞાનમાં ચોખ્ખું દેખાય તો એને એ જળ રજકણ મારા સુખ તારે સુખની છે. સુખની જરૂરિયાત હોવા છતાં સુખ રહિત પદાર્થમાંથી સુખ મેળવવાનો તારો પ્રયત્ન છે એ તને કેવી સુખ મેળવી દેશે કે કદી તને સુખ મેળવવાનું એનાથી બની શકશે
નહીં?
ઉલટાના જે જીવો જળ પદાર્થો માંથી સુખ મેળવવા માટે તીવ્ર રસ કેળવે છે તેઓ વધુ બેચેન ને દુખી થતા નજરે જોવામાં આવે છે, નજરે જોવામાં આવે છે. આ અમેરિકાને જ્યાં જ્યાં શ્રીમંત માણસો છે ઘણા રસમાં પડેલા છે. પૈસા વધે એટલે અનેક જાતના સાધનો વધારે, અનેક જાતના સાધનો એટલે વધારે કે એમાંથી સુખ મળશે એવી એને આશા રાખેલી હોય છે. સુખ તો મળ્યું નથી, મળતું નથી, પણ એવા તીવ્ર રસથી એને જે કાંઈ પરિણામ કર્યા છે પદાર્થ તો પદાર્થ સંયોગો તો એના કારણે ગોઠવાના છે. જે કાંઈ મકાન રાત રચેલું કપડાં દાગીના ફર્નિચર જે કાંઈ છે એ તો બધા રચકણોની અવસ્થા સ્વતંત્ર રીતે થઈ છે, કોઈ જીવની ઈચ્છાથી નહીં. છતાં એણે જે કરવાનો અભિપ્રાય રાખ્યો અને રસ લીધો એમાં એને બેચેનીને દુઃખ વિધ્યું એટલી વાત નક્કી છે કે એમાં એને આકુલતા ઘણી થઈ છે અને ઘણી થઈ રહી છે. એટલે કહે છે કે એ સત્પર્યાયને એટલે કોઈ પણ હૈયાતી ધરાવનાર પર્યાયને અવસ્થાને સ્વની કે પરની તારી કે બીજાની તું આડી અવળી કરવાનો અભિપ્રાય રાખીશ નહીં. બીજાથી સત્પર્યાયનો ઉત્પાદ થાય તેમ માનીશ નહીં. સત એટલે હૈયાતી ધરાવનાર કોઈ પણ અવસ્થાનું ઉત્પન્ન થવું કોઈ બીજાથી થાય, બીજો પદાર્થ મારી અવસ્થાને કરે કે હું બીજાની અવસ્થાને કરું એ હું કોઈ માનીશ નહીં, કેમ કે એ રીતે વસ્તુની સ્થિતિ નથી, એ પરિસ્થિતિ જ નથી, થઈ શકવું જ નથી. જો તું એમ માનીશ કે બીજાથી મારી અવસ્થા થાય છે તો બીજાનો ભય કદી મટશે નહીં, ક્યારે પણ તારી ચિંતા મટશે નહીં. બીજા આમ કરશે તો બીજા આમ કરશે તો બીજા આમ કરશે તો કોઈ બીજા આમ કરશે તો એ વાત સતત તને ભયમાં મૂકી દેશે. અને તું બીજાનું કાર્ય કરે છો એમ માનીશ તો પછી તારે કાર્ય કરવાનું ક્યારે પણ છોડવું એ વાત રહેશે, કેમ કે એમ કરવાથી ભલું છે, એમ કરવાથી સારું છે, એવો તારો અભિપ્રાય તને તને કાર્યરત રાખશે. એટલે કે તારા રાગ અને દ્વેષ ક્યારે છૂટીને તું વિતરાગ ભાવમાં આવી શકીશ
નહીં,
અથવા બીજાના કાર્યો કરવાની આકુલતાથી કદી તું છૂટી શકીશ
નહીં.
આકુલતાથી છૂટી શકીશ નહીં એટલે દુઃખથી છૂટી શકીશ
નહીં,
અને ક્યારે તને શાંતિ ને સુખ થઈ શકશે
નહીં.
જો કોઈ પણ પદાર્થ પરસ્પર એકબીજાના કાર્ય કરી શકે એવી વસ્તુ સ્થિતિ હોય, વૈજ્ઞાનિક રીતે પણ એવી પરિસ્થિતિ હોય, તો આ જીવને ક્યારે પણ રાગ દ્વેષ અને ભયનું છૂટું બની શકે નહીં, થઈ શકે જ નહીં.
બરોબર.
કેમ કે સતત એને ચિંતા રહ્યા કરે કે હું બીજાનું કરું, બીજા મારું
કરે.
દુનિયાના જે ચાલતા રીત રિવાજો અને રૂઢિ છે અને રૂઢિગત ધર્મ છે સંપ્રદાયનો, એનાથી તદ્દન વિલક્ષણ જાતની વાત છે, તદ્દન જુદી વાત છે. એટલે અજાણી વાત છે ખરેખર તો જીવને, આ અજાણી વાત છે. જૈન દર્શનનું આટલું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં, વિદ્યમાન હોવા છતાં વાત ઘણી અજાણી રહી છે. ખુદ સંપ્રદાય વાળાઓને ખબર નથી, સંપ્રદાયના કહેવાતા ત્યાગી અને સાધુઓને ખબર નથી, તો વાણિયાઓને અને એ સિવાયના બહારના સંપ્રદાયના તો શું ખબર હોય. હે, એ તો વાણિયા વેપારમાંથી નવરા થતા
નથી,
એટલો રસ ચડે છે, એટલો રસ ચડે છે. 24 કલાક એનું રટણ, વર્કિંગ અવર્સ તો લિમિટેડ હોય તો સરકારે ઠેકાણે રાખ્યા છે, નહીં તો મારા 12 વાગ્યા સુધી દુકાનો બંધ નહોતા કરતા. હું ભાવનગરમાં આવ્યો તો 11-12 વાગ્યા સુધી દુકાનો ખુલી હતી, 30-25 વર્ષ પહેલા. દુકાન બંધ કરે, બજારની દુકાનને તાળું મારે, પણ મનની દુકાનને તાળું લાગતું નથી. એ વેપાર ચાલુ ને ચાલુ રહીએ, પછી આમ કરશું, પછી આમ કરશું, પછી આમ કરવાનું, આમ આનું, આમ આનું, આમ 24 કલાક અંદરમાં આકુલતાની હોળી જ હોય છે, ત્યાં શાંતિ ને સુખ નથી. છતાં એનું ધારણ બધું થઈ જાય, બનતું નથી. એક વખત એક દિવસનું સર્વૈયું કાઢે ને, બેલેન્સ શીટ સર્વૈયું કહે છે અમારે, એક દિવસનું કાઢે તને 1000 કામ કરવાના વિચાર્યા છે આખા દિવસમાં, એમાં કેટલા થયા તારા અને જે થયા તે કેટલા અંશે થયા. તને ચોખ્ખું સમજાયું છે કે આ કરી શકાતું નથી, પણ એમ નેમ વગર વિચારે આંખું વીંછીને દોર મૂકી છે, પાછો વાળીને જોતો નથી, એક ક્ષણ વિચાર કરવા રોકાતો નથી. આમાં સાચું શું, સત શું અને સત્ય શું એનો વિચાર કરવા રોકાતો નથી. સુખની વાત નથી લીધી છે, બીજાથી સત્પર્યાયનો ઉત્પાદ થાય તે માનીશ નહીં. કોઈ નિમિત્તથી ઉત્પાદ એટલે કાર્ય થતું, બીજું નિમિત્ત મળે તો કાર્ય થાય કે ન થાય, કે નિમિત્ત તો ત્યારે કહેવાય છે કે કોઈ પદાર્થ સ્વયં કાર્ય કરે ત્યારે મેળવાળા સંયોગ ઉપર આરોપિત નામ દેવું એનું નામ નિમિત્ત છે. આ ગુરુ ઉપદેશ આપે છે એને નિમિત્ત કહેવાય છે, જ્ઞાન થવામાં ગુરુ નિમિત્ત છે.
ગુરુ તો જ્ઞાન થયું,
કેટલા તીર્થંકર થયા પરમ ગુરુ, તીર્થંકર તો પરમ ગુરુ
થયા,
પરમ એટલે ઉત્કૃષ્ટ ગુરુ થયા. અનંતા તીર્થંકરો થવા છતાં જેને જ્ઞાન ન થયું કે ન જ થયું, સાંભળવા ગયોને જ્ઞાન ન થયું, ઠીક કેમ ન થયું? કે એને પોતે સ્વયં પોતાની અવસ્થા ન કરી, તેથી જો તીર્થંકર જ્ઞાન કરાવી દેતા હોત તો એ તીર્થંકરોને તો એવી ભાવના થઈ હતી જયારે છદ્મસ્ત હતા ત્યારે, કે આખા જગતના જીવોને જ્ઞાન ને સુખ પામી જાય એવું હું કઈ કાર્ય કરું, એવો રાગ થઈ ગયો હતો કે આખા જગતના જીવો જ્ઞાન ને સુખ ને પ્રાપ્ત થાય. એને કર્મ બંધન થયું, એવા રાગ ના કારણે કર્મ બંધન થયું, એને તીર્થંકર પ્રકૃતિ નો બંધ કહે છે. એ જયારે વિતરાગ થયા ત્યારે એ કર્મ પ્રકૃતિ બે વિપાક પાકીને બહાર આવે, એના ફળ થયા. એ ફળમાં સમવસરણ ને દિવ્ય ધ્વનિ ને બધા રજકણ ની ગોઠવણી, એ તો ધ્યાનસ્થ હતા, એ ધ્યાનસ્થ હતા, એ કઈ કાર્ય નહીં. સમવસરણ કરવા ગયા ને વાણી પણ કરવા ગયા ને આપોઆપ એ બધી વ્યવસ્થા થઈ ત્યારે એમાં ઉપદેશ નો પ્રકાર થયો તો પણ બધા જીવો પામ્યા
નહીં,
જેટલા સાંભળવા આવ્યા એમાં બધાને પામ્યા, બીજાને પામવાનો તો પ્રશ્ન રહેતો નથી, આખા જગતમાં તો બધાને પામવાનો પ્રશ્ન રહેતો નથી. એ એમ સાબિત કરે છે કે કોઈની અવસ્થા કોઈના દ્વારા કરી શકાતી
નથી.
જેટલાને જ્ઞાન થયું એને જ્ઞાનમાં નિમિત્ત કહેવાયા, જો એ ખરેખર બધાને નિમિત્ત હોત તો અજ્ઞાન રહ્યું તેને અજ્ઞાનમાં નિમિત્ત કહેવાવા જોઈએ. પણ જે અવસ્થાથી બધાને નિમિત્ત છે કે નહીં, તો ભગવાનને અજ્ઞાનમાં નિમિત્ત કહેવાય? એને અજ્ઞાનમાં નિમિત્ત એ કહેવાય એવું કથન કેણી પણ લાગુ પડતી નથી. કેણી માત્ર જ્ઞાન થાય એને લાગુ પડે છે, તે કેણી તે માત્ર કેણી છે, વસ્તુની સ્થિતિ નથી. એમ એનો અર્થ છે. અસર કરી હોય તો જ્ઞાન થવું જોઈએ, એ વિચારવા જેવું છે કે જ્ઞેય જ્ઞાનમાં નિમિત્ત છે. જણાવવા યોગ્ય પદાર્થ જણાવવા યોગ્ય હોય તેને જ્ઞેય કહીએ, તો એ જ્ઞાનમાં નિમિત્ત છે. નિમિત્ત કેમ કહ્યું? કે જેવું જ્ઞેય છે તેવો જ જ્ઞાન દર્પણમાં ફોટો પડે છે, જ્ઞાનના પડદા ઉપર
ફોટો પડે છે,
જેવું જ્ઞેય છે તેવો ફોટો પડે છે. તેથી સદ્રસ સ્થિતિ જોઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે. તો એ જ્ઞેય પદાર્થે જ્ઞાન ઉપર કાંઈ અસર કરી કે નહીં, આટલું એ વિચારવાનું છે. સામાન્ય રીતે જીવ એમ માને છે કે તે જ્ઞેયની અસર મારામાં થાય છે, ખરેખર એમ નથી. જ્ઞેય જ્ઞાનમાં કાંઈ કરતું નથી. એક કાચનું વાસણ જ્ઞાનમાં જ્ઞેય થાય, તે કાચનું વાસણ ફૂટી જાય તો જ્ઞાન ફૂટી જવું જોઈએ, નથી ફૂટતું. જો જ્ઞાન જ્ઞાનમાં અગ્નિ જણાય તો જ્ઞાન ગરમ થઈ જવું જોઈએ, જો જ્ઞાનમાં બરફ જણાય તો જ્ઞાન ઠંડુ થઈ જવું જોઈએ. પણ ન તો જ્ઞાન ગરમ થાય છે કે નથી, જ્ઞાન ભાંગતું કે નથી, જ્ઞાન હાજર થતું નથી, જ્ઞાન ઠંડુ થયું. એ એમ બતાવે છે કે કાયમ જ્ઞાન જ્ઞાન સ્વરૂપે જ રહે છે અને જ્ઞેય રૂપે કદી થતું નથી. એ રૂપે નથી થતું, પણ અસર તો થાય કે ન થાય, કે અસર થતી નથી પણ થતું હોવાની ભ્રમણા થાય છે. આ વાત થોડી બહુ સૂક્ષ્મતાથી વિચારવા જેવી. જો જીવ એવું સ્વીકારી બેસે, એવું માની બેસે કે ગ્રહની અસર જ્ઞાન ઉપર થાય છે, તો એને એવો એક અભ્યાસ થાય છે કે હા, મને એવી અસર થઈ રહી છે. હિપ્નોટિઝમ કરે છે, આમ કરે. તો જેને માનસિક એવી સ્થિતિ હોય તો મારે મને કઈક કરે છે એવું, તો એને ઝડપાઈ જાય. પણ જેની માનસિક સ્થિતિ જરાક સબળ હોય તો કે તું આમ કર્યા જ કરે, એમાં અહીંયા કઈ થાય હું નથી. જો એનાથી થતું હોય તો બધાને થવું જોઈએ. પણ કોને થાય છે કે જે પોતે અસર ગ્રહણ કરે છે, એને પોતે આપોઆપ માનસિક અસરમાં આવે છે, એને પેલા એ અસર કરી એવો આરોપ કરવામાં આવે છે. બસ એવી સ્થિતિ જ્ઞાનની વિશે છે. જે જીવો એમ સ્વીકારી બેઠા છે કે પ્રતિકૂળ સંયોગો થતા મને દુઃખ થયા વિના રહે નહીં, અનુકૂળ સંયોગો થતા મને સુખ થયા વિના રહે નહીં, એવું એને જ્ઞેય ઉપર આરોપ કરી નાખ્યો છે, એ સુખી દુઃખી થયા વિના રહેશે. પણ એ બધી એની કલ્પના છે, એની માનસિક પરિસ્થિતિ છે, એટલે કાલ્પનિક પરિસ્થિતિ છે. વસ્તુ સ્થિતિ એ કોઈ જ્ઞેયો જ્ઞાનમાં કાંઈ અસર ઉપજાવી શકતા નથી. અરીસામાં હજારો પદાર્થના પ્રતિબિંબ પડે તો અરીસાની સપાટીને કોઈ ઘસારો પહોંચતો નથી. એવું રીતે છે, એવું આ જ્ઞાન અરીસાજીનું છે. ભલે એની જ્ઞેયો એમાં જણાય, પણ તેથી જ્ઞાન વજ્રને, જ્ઞાન તો વજ્ર જેવું છે, અરીસો તો ફૂટી જાય. જ્ઞાન તો વજ્ર જેવું છે, જ્ઞાન એ વજ્રની, ચૈતન્ય વજ્રની ભીત છે. એ ભીતરૂપી પડદા ઉપર ગમે એટલા પ્રતિબિંબો આવે, જ્ઞાનને કાંઈ થાય એવું નથી. જ્ઞાન જ્ઞાન પણ એમને રહે છે. એટલે એમ કહે છે કે નિમિત્તથી ઉત્પાદ થતો નથી, નિમિત્ત કોઈ કાર્ય નૈમિતિક ભાવમાં કરતું નથી. હા, એ દલીલ લઈ આવે છે કે અનાજનો દાણો આપોઆપ ઉગતો હોય તો વાયડા વગર પણ ઉગવો જોઈએ, અને માટી કુંભાર વિના પણ ઘણા રૂપે પરિણમી જવી જોઈએ. એવું તો બનતું નથી, એને યથાયોગ્ય નિમિત્ત મળે ત્યારે એનું કાર્ય થતું જોવામાં આવે છે. એમ નિમિત્તથી કાર્ય થાય છે, એવી અનેક પ્રકારની યુક્તિ પ્રવૃત્તિ શોધીને પોતાના અભિપ્રાય, અજ્ઞાન અભિપ્રાયને લોકો દ્રઢ કરે છે. એનાથી તને રાગ દ્વેષ મટવાનો કદી અવસર આવશે નહીં. ખરી વાત તો એ છે કે તું તને તપાસ, તારા પ્રત્યેક પરિણામ રૂપ સ્વપ્નો ઉત્પાદ ઉત્પન્ન થવું આપમેળે સ્વયં આપોઆપ છે કે કોઈ અંદર ઘૂસી જાય છે અને કરાવે છે ત્યારે થાય છે? અહીંથી નક્કી કરી લે, તારા પોતાના સ્વાનુભવથી તું નક્કી કર. બધા પદાર્થનું એમ જ છે, પછી કોઈ પદાર્થ ની વિશે તારે શંકા કરવાની રહેતી નથી. પણ જીવ સંયોગી દ્રષ્ટિએ સંયોગને મુખ્ય કરીને જોવે છે, ત્યારે એને સંયોગથી કાર્ય થતું ભાસે છે, એ એનો ભ્રમ છે. પદાર્થને એના સ્વતંત્ર અસ્તિત્વથી, ઉત્પાદ ધ્રુવ ઉત્તમ સત, એના સ્વતંત્ર અસ્તિત્વથી એ સ્વભાવની દ્રષ્ટિ છે, એ સ્વભાવની દ્રષ્ટિથી જો એ જોવે તો એને કોઈ પદાર્થનું કાર્ય કોઈ પદાર્થથી થાય છે એમ પ્રત્યક્ષ દેખાતું નથી. શાસ્ત્રમાં એ સમયસારમાં દ્રષ્ટાંત છે કે આચાર્ય દેવ એમ કહે છે કે કુંભારથી ઘોડો થતો અમે દેખતા નથી. ક્યારે? જ્યારે ઘડો કુંભારના નિમિત્તે થઈ રહ્યો છે ત્યારે પણ. ત્યાં ખોટ ખોટ તો પછી તમે શું દેખો છો? આચાર્ય એમ કહે છે કે અમે એમ દેખીએ છીએ કે માટી ઘડા રૂપે પરણમી રહી, માટી પોતે ઘડા રૂપે થઈ રહી છે, પણ કુંભાર ઘડા રૂપે થઈ રહ્યો નથી. માટી ચાકડાઓ ચાકડે ચડી છે, કુંભાર ચાકડે ચડ્યો નથી.
બરોબર,
કોણ થાય છે?
માટી,
માટી સ્વયં પરિણમે છે, કુંભાર પરિણમ તો નથી. પણ જોવાની દ્રષ્ટિ ક્યાં છે? સંયોગ ઉપર છે કે મૂળ તત્વ ઉપર છે? એના ઉપર બધો આધાર છે. નિમિત્તથી ઉત્પાદ થતો નથી, એટલે કે તમે કોઈ સુખી દુખી કરતો નથી, એમ વાત છે. તારા સુખ ની વ્યવસ્થા કરતો પણ તું, ને તારા દુઃખ ની વ્યવસ્થા કરે છે તે પણ તું છે. નિમિત્તથી ઉત્પાદ થતો નથી. ભાઈ, સુખી થવું હોય, નિરાકુળ સુખ પામવું હોય તો સત જેમ છે તેમ તારી શ્રદ્ધા રાખજે. સત એટલે હયાતી ધરાવનાર પદાર્થ, સ્વતર પદાર્થો જેમ છે તેમ જાણીને એનું જીવન સ્વરૂપ છે તેવો જ વિશ્વાસ કરવો, એને શ્રદ્ધા રાખી એમ કહેવામાં આવે છે. અમે કહીએ છીએ એમ માનીને અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધાએ માની લીધો નથી. સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધાની મુખ્યતા જોવામાં આવે છે. દરેક કેમ કે છે આ અમારી શ્રદ્ધા છે, આ અમારી શ્રદ્ધા છે. પણ શ્રદ્ધા એ શ્રદ્ધા છે, એ બ્લાઇન્ડ ફેથ રૂપ છે, આંગળી શ્રદ્ધા છે કે પદાર્થના સ્વરૂપને જાણીને જીવો પદાર્થ છે તેમ જ તું વિશ્વાસ કરો છો એ શ્રદ્ધા છે, આમ પૂછવામાં આવે છે. તો સામાન્યપણે આવું વસ્તુ વિજ્ઞાન જ્યાં નથી પ્રચલિત, ત્યાં અંધશ્રદ્ધાએ ધર્મના ક્ષેત્રમાં ગાદરિયા પ્રવાહની જેમ, ઘેટાની જેમ લોકો ચાલતા જોવામાં આવે છે. જે પરંપરાગત રૂઢિનો રીતરિવાજ હોય એવું કાંઈ પણ કરે ત્યારે એને ધર્મ કહે, એ સંતોષ માનવામાં આવે છે.
એ ખરી શ્રદ્ધા નથી,
એ અંધશ્રદ્ધા છે. અને અંધશ્રદ્ધાથી કાંઈ સૌનું પરિણામ આવે, સુખનું પરિણામ આવે એવું કદી બનતું નથી.
બરાબર,
ઉલટાનું અંધશ્રદ્ધાથી દુઃખનું ફળ ઉત્પન્ન થાય છે. સુખનું તો થતું નથી, પણ દુઃખનું ફળ ઉત્પન્ન થાય છે. એના કહે છે કે ભાઈ, સુખી થવું હોય, સુખી થવું હોય એટલે પૈસાવાળા થવું હોય એમ છે?
નહીં,
એવી કોઈ વાત નથી. સુખી થવું હોય એટલે નિરાકુળ સુખનો અનુભવ તારે કરવો હોય તો પછી કોઈ પણ હાલતમાં ગમે તે સ્થિતિ હોય, સત જેમ છે એટલે હૈયાતી ધરાવનાર તું, ને હૈયાતી ધરાવનાર બીજા સચેતન અચેતન પદાર્થો જેમ છે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણીને તેની શ્રદ્ધા રાખજે. જાણીને એવા તું અટો વિશ્વાસથી રહેજે, તો તમે નિરાકુળ સુખની ઉત્પત્તિ થશે. નહીતર આકુળતા છે એ કદી મટશે નહીં, એટલે દુઃખ મટશે નહીં. આમ પદાર્થના વિજ્ઞાનને અને સુખ દુઃખના પ્રશ્નને એકબીજા સાથે સીધો સંબંધ છે. એ બંને વાત આપસમાં સંકળાયેલી છે, એવી રીતે જોડાયેલી છે કે જેને જુદી પાડી શકાય એવું નથી. આમ છે વસ્તુ વિજ્ઞાન છે. રવિવારે જૈન શાસ્ત્ર આત્મા એવું ત્યારે એ ખ્યાલ ગયો. કે આમાં આ કોઈ રીતિ રિવાજ ઓર્થોડોક્સી નથી, પણ આ જીવ પદાર્થ સંબંધીનું અને જળ પદાર્થ સંબંધીનું આમાં વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાન સાથે સુખ દુઃખની સમસ્યા હલ થાય એવું આની અંદર કાંઈક રહેલું છે. શું એવું છે તારા તો નથી ખબર પડે, પેલા તો કઈ એક વખત વાંચે કઈ બધું સમજાઈ જાય એવું તો નવા ને બને, પણ કાંઈક આવવાની અંદર છે એ વાત નક્કી છે. એ કાંઈ શું છે, જો પોતાને ગરજ હોય તો ઊંડો ઉતર્યા વિના સુખની ગરજ હોય તો
ગરજ છે,
અને ન ગરજ હોય તો એ કઈ પરાણે થઈ શકે એવો છે
નહીં. જૈન સંપ્રદાય વાળો છે એવું નથી
કોઈ, આમાં વિજ્ઞાન ને સંપ્રદાય શું લેવા દેવા
કઈ નહીં.
એવું છે કે બાર માં જે આ ભૌતિક વિજ્ઞાન છે એમાં અમુક સંપ્રદાય વાળાને જે બધું હોય બીજાને ન હોય એમ છે કે વાઘરી ઝૂંપડું બાંધીને બેઠો હોય તો રેડિયો વગાડે, અરે ઝૂંપડા બેઠો વગાડે ટ્રાન્ઝિસ્ટર લઈને બેસે છે કે વિજ્ઞાન કોઈના માટે છે
દરેક આત્મા હોય.
વિજ્ઞાન તો વિજ્ઞાન છે, એમાં કોઈનો ઇજારો નથી, એ કોઈના કોન્ટ્રાક્ટ ની અંદર માં આવી એવી ચીજ નથી, ઇજારામાં આવી એવી ચીજ નથી. અને એ રીતે વાળામાં ને સંપ્રદાયમાં ધર્મ કે જે વિજ્ઞાન સ્વરૂપે છે એને કેદ કરી શકાતી નથી. ગુરુદેવ એમ કહેતા કે ધર્મને વાડામાં અને સંપ્રદાયમાં કેદ કરી શકાતો નથી. તો કે અત્યારે ચોથો આરો નથી ને પાંચમો આરો છે, તો કે કાળની કોટડીમાં પણ એને કેદ કરી શકાતો નથી, કેમ કે તો વસ્તુનું વિજ્ઞાન છે. ન તો એને કોઈ ટોળા સાથે સંબંધ છે, કે ન તો એને કોઈ કાળ સાથે સંબંધ છે, ન તો એને કોઈ ક્ષેત્ર સાથે સંબંધ છે. આવી સ્વતંત્રતાની વાત એટલે રજકણે રજકણ અને પ્રત્યેક જીવ સ્વતંત્ર છે એવી સ્વતંત્રતાની વાત જૈન દર્શન વિના બીજે ક્યાંય નથી. તીર્થંકર પણ જ્ઞાનમાં જોવે છે કે હું ઉપદેશ આપું એમ ન માનનાર જીવ સ્વતંત્ર છે, એની સ્વતંત્રતા હણીને હું એને ઉપદેશ પરાણે કરાવી દઉં એ વાત બની શકે એમ નથી. સામે બેઠેલા એમ જોવે છે એવી સ્વતંત્રતાની વાત પોતે જાણી છે કરી નથી, જાણી છે એને પ્રસિદ્ધ કરી છે ભાષામાં, એ વાત અન્ય સંપ્રદાયના સાહિત્યને જોતા અને ભૌતિક વિજ્ઞાનને જોતા ક્યાંય જોવા મળતી નથી. ભૌતિક વિજ્ઞાનમાં પણ થિયરી ઓફ રિલેટિવિટી લાગુ પડે છે, આઇન્સ્ટાઇનથી વધારે પ્રસિદ્ધ છે, આનાથી આમ થાય ને આનાથી આમ થાય, આનાથી આમ થાય ને આનાથી
આમ થાય,
આના ઉપર આ અસર ઉપજાવી શકાય ને આના ઉપર આ ઉપજાવી શકાય. એ માત્ર એટલું જ એ સમજે છે ને શીખે છે, પણ આ તો થિયરી ઓફ નોન રિલેટિવિટી છે, જેને કાંઈ અપેક્ષા નથી. નિરપેક્ષવાદ, પહેલા વસ્તુના નિરપેક્ષ સ્વરૂપને જો તો એના સાપેક્ષ ધર્મોનું જ્ઞાન તને યથાર્થ થશે, અને નહીતર તને એકય વાત સાચી સમજાશે નહીં. એ વિષય જૈન દર્શનમાં અદ્વિતીયપણે રહેલો છે એમ કહેવાનું છે, બીજી ક્યાંય નથી એટલે અદ્વિતીયપણે રહેલો છે.